તારીખ 8/5/1990 પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈ દ્વારા મુંબઈમાં થયેલ તત્વ ચર્ચા સળંગ પ્રવચન નંબર 16.
અવલોકન કરીને નિશ્ચય કરવા જેવો વિષય છે કે પોતાને પાત્રતા પ્રગતિ છે કે નથી પ્રગતિ. આનું નામ મુમુક્ષુતા કહે છે. મુમુક્ષુતા અને પાત્રતાના અનેક લક્ષણો છે. એ લક્ષણો માંનો આ એક અનુભવ પ્રધાન લક્ષણ છે કે આવો અનુભવ થતો હોય તો નવા શક્તિના પરિણામ તો સંસારી જીવને થશે, પણ થાય છે ત્યારે આવો અનુભવ થાય છે કે કેમ, આ એક તપાસવા જેવો વિષય છે. એના ઉપરથી પોતે પોતાની પાત્રતા સમજી શકે છે. પોતે જ્યાં સુધી પોતાની સ્થિતિ ન સમજી શકે ત્યાં સુધી પોતે ક્યાં ઊભો છે અને ક્યાંથી આગળ ચાલવું છે એ વાત પણ એને સમજમાં આવતી નથી. અને જે તે રૂઢિમાં ગોઠવાઈ જઈને રૂઢિગત ધાર્મિક જીવન વ્યતીત કરવાનો પ્રસંગ આવી જાય છે. પણ આ એક સમજણનો માર્ગ છે, સમજણપૂર્વક આગળ વધવાનો માર્ગ છે. વગર સમજણે આ માર્ગની અંદર પ્રવેશ પણ નથી, આગળ વધવાનો તો સવાલ પણ ઉત્પન્ન થતો નથી. એ મુમુક્ષુતાનું એક લક્ષણ કહ્યું. અહીંયા શાસ્ત્રજીને અડીને જ આપણે ચાલશું, એટલે એ વિષયમાં તો વિસ્તાર કરતા બે ચાર પાંચ કલાકનો વિષય છે. પાત્રતાનો વિષય તો ઘણા લક્ષણવાળો છે, ઘણો ઘણો વિચાર એની અંદર છે, પણ એ કોઈ અન્ય અવસરે લઈશું. કેમ કે એ લેવા જતા જે પત્રનો વિષય છે એનો સમય નહીં રહે આપણને. એટલે અહીંયા એટલું વિચારીએ છીએ કે અનેક લક્ષણો માયનો પાત્રતાનું આ એક અનુભવ પ્રધાન લક્ષણ છે કે જ્યારે જ્યારે મહાશક્તિના પરિણામ ઉત્પન્ન થાય ત્યારે ત્યારે સાથે જ જો મૂંઝવણ થતી હોય તો એમ સમજવું રહે છે કે કંઈક પાત્રતા છે. નહીંતર જેમ ચાર ગતિમાં પરિભ્રમણ કરનારા જીવો મોહાવેશમાં વર્તે છે એ જ રીતે પોતે પણ જો વર્તે છે તો એમાં પરિભ્રમણ કરનારામાં પોતામાં કોઈ અંતર રહેતો નથી, એટલે પોતે પણ એ સ્થિતિમાં છે. અને પરિભ્રમણ હજી ઊભું છે. તીવ્ર મુમુક્ષુતા એ જ્ઞાન દશાને અનુસરીને અહીંયા પરિભાષા છે કે જે જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થઈને જ્ઞાનીની દશામાં આરૂઢ થાય છે, સત્પુરુષની દશામાં આવે છે, તેને તીવ્ર મુમુક્ષુતા હોય છે. અને તે અનન્ય પ્રેમે, એટલે પોતાના પરમ તત્વનો જેને અનન્ય પ્રેમ છે, પોતાના પરમ સ્વભાવનો જેને અનન્ય રુચિ છે. અનન્ય એટલે જેમાં અન્યપણાનો ભેદ નથી, જેને અભેદ ભક્તિ કહેવામાં આવે છે, જેને પરાભક્તિ કહેવામાં આવે છે, એવા અનન્ય પ્રેમે મોક્ષ માર્ગમાં, એટલે છૂટવાના માર્ગમાં, કર્મબંધનના અભાવના માર્ગમાં અથવા અશુદ્ધિના નાશના માર્ગમાં પ્રતિક્ષણે, ક્ષણે ક્ષણે એટલે પ્રતિક્ષણે જે પ્રવર્તે છે, પૂર્વકર્મનો ઉદય ગમે તે પ્રકારના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવનો હોઈ શકે છે ચારે ગતિમાં, તો પણ જે ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યા છે એવા જે ધર્માત્મા છે એને અહીંયા તીવ્ર મુમુક્ષુ તરીકે કૃપાળુદેવ વર્ણવે છે. અહીંયા મુમુક્ષુઓને પત્રો હોવાથી તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી. એ પણ બહુ મોટું પ્રકરણ છે. ધર્માત્માનું જ્ઞાન શું, એનું સિદ્ધાંત શું, એનું આચરણ શું, એનો પુરુષાર્થ શું, એની અંદરની શાંતિ શું, આત્માનંદ શું, અને બહારમાં ઉદય શું, ઉદય ભાવ શું, એ વચ્ચેના વિવેકના પરિણામ શું, એ ઘણો વિશાળ અને વિસ્તારવાળો વિષય છે. કૃપાળુદેવના પત્રથી જ્યાં જ્યાં એમણે પોતાના જીવન વિશે અને પરિણામ વિશે ઉલ્લેખ કરેલો છે ત્યાં ત્યાં એ વિષયના દર્શન થાય છે. એ દશા કેવી હોય છે મહાપુરુષોને એનો કાંઈ પણ ઝાંખી એમના પત્રોથી થાય છે, એમના લખાણથી વચનામૃતોથી થાય છે. અને ત્યારે એમની જે અદ્ભુત દશા છે એ દશા પ્રત્યે નમસ્કાર થાય, વંદન થાય, હૃદય નમી પડે, એ બહુ સ્વાભાવિક વસ્તુ સ્થિતિ છે. તો એ વિષય અહીંયા પત્રનો એ મુખ્ય વિષય નથી, એટલે એ વિષય એમને કાંઈ જણાવવું નથી. પરંતુ મુમુક્ષુતા વિશે જણાવવું છે. જે મુમુક્ષુની ભૂમિકા છે એ કેવી હોય એ વિષય આ પત્રનો મુખ્ય છે. એટલે કે એ ભૂમિકામાં જે જીવ પોતે ઊભો છે એને અત્યંત પ્રયોજનનો આ વિષય છે. ખાસ કરીને ધર્મના ક્ષેત્રમાં અને તત્વજ્ઞાનના ક્ષેત્રમાં વિષયનું ઊંડાણ અને વિષયની વિશાળતા ઘણી છે. અને એમ હોવાને લીધે ખાસ કરીને પોતાને પ્રયોજનભૂત વિષય કેટલો છે, પોતાને કામની ચીજ કેટલી છે, એટલી તારવણી કરીને પોતાને લાગુ પડતી હોય એ વાત ઉપર પોતાનું ધ્યાન આકર્ષિત થાય, પોતાનું લક્ષ્ય રહે અને બીજી વાતો ગૌણ થઈ જાય, એ પ્રકારની જો પરિણામની ચાલ હોય, એ પ્રકારની સમજણપૂર્વક આ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં જીવ પ્રવર્તે તો જ અપ્રયોજનભૂત વિષયમાં સમય અને શક્તિનો વ્યય થતો બચાવી શકે અને પોતાના પ્રયોજનભૂત વિષય ઉપર કોન્સન્ટ્રેટ થઈને એકાગ્ર થઈને એ જ વિષયમાં પોતે પોતાનો વિકાસ સાધી શકે. એટલા માટે અનેક વાતો અનેક પડખાઓથી અનેક પ્રકારે વિસ્તારથી આ વિષય ચાલતો હોય ત્યારે પણ પાત્રતાના આ એક લક્ષણમાં પણ વાત છે કે પોતાને પ્રયોજનભૂત વાત હોય એના ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત રહે અને પોતાને જે વાતો લાગુ ન પડતી હોય એવી અપ્રયોજનભૂત વાતોને ગૌણ કરીને દુર્લક્ષ કરીને જતી કરે. તો અહીંયા એટલા માટે એ વાત થોડી ચર્ચા ઉપર લીધી કે આ મુમુક્ષુને ઉદ્દેશીને જ્યારે આ પત્ર છે ત્યારે આપણી ભૂમિકા જે આપણે મુમુક્ષુ તરીકે સમજતા હોઈએ આપણને, તો આપણી ભૂમિકાને લાગુ પડે એવી પ્રયોજનની વાત આ પત્રની અંદર ખાસ કરીને આવેલી છે એમ સમજવું રહે છે. તે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ ચિહ્ન પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. બહુ સુંદર વાત કરે છે આ જગ્યાએ કે પ્રથમ ભૂમિકામાં સંસારી જીવ અનેક દોષના પરિણામો વારંવાર કરી બેસે છે, ન ચાહતો હોવા છતાં પણ કંટ્રોલ બાર જે એક સેકન્ડ પછી પરિણામ થવાનું છે એને ખબર પણ નથી એવી પરિસ્થિતિમાં જ્યારે એ પરિણામો થઈ રહ્યા છે ત્યારે એ પરિણામો થયા જ નથી કરવા ન હોવા જોઈએ એવી ચાહના, એવી રુચિ, એવી ભાવના હોવા છતાં જ્યારે એ થઈ જ રહ્યા છે તો એનું શું ઉપાય છે, એનું કરવું શું હવે, કે એમને દુર્લક્ષ કરવું કે શું કરીએ, આપણા હાથની વાત નથી એવું નથી. એને જોવા, એને વિચારવા એમ નથી કહ્યું. એક એક શબ્દની અંદર અનુભવ ભરેલો છે પોતાનો, કે એને જોવા, એનું અવલોકન કરવું એ મુમુક્ષુતાનું પ્રથમ લક્ષણ છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરેલા જીવો તત્વજ્ઞાનના ગ્રંથોનું અધ્યયન કરે છે, વાંચન કરે છે, અને જ્યાં જ્યાં એ તત્વજ્ઞાનના વિષયોના વક્તાઓ હોય છે એનું વક્તવ્ય પણ શ્રવણ કરે છે, અને ત્યાં એ બંને પ્રક્રિયા સિવાય પણ પછીના સમયમાં પણ જે સાંભળ્યું હોય, વાંચ્યું હોય એ સંબંધેનો વિચાર પણ કરે છે. આ ત્રણ પ્રકારની જે વાંચન, શ્રવણ અને વિચારવું, એથી પણ એક વધારે ઉપયોગી અથવા વધારે સારી પદ્ધતિ જે છે આ વિષયની, જેને પ્રયોગ પદ્ધતિ કહેવામાં આવે છે. વિચાર પદ્ધતિ અને પ્રયોગ પદ્ધતિ એ આ માર્ગની અંદર પ્રારંભની અંદર જ હોવી ઘટે છે. જેને વિચાર પદ્ધતિ નથી એને તો પ્રયોગ પદ્ધતિ શરૂ થવાનો અવસર જ નથી, પ્રસંગ જ નથી, પરિસ્થિતિ જ નથી. પણ એવું બને છે અને પ્રાય એવું બને છે કે વિચાર પદ્ધતિ સુધી ઘણા જીવો આવે છે પણ પ્રયોગ પદ્ધતિ સુધી ભાગ્યે જ કોઈ જીવ આવે છે, અને એ આ વિષયમાં વિકાસ નહીં થવાનું મુખ્ય કારણ છે. એટલે શું કે મુમુક્ષુ જીવ સાંભળે છે, વાંચે છે અને વિચારે છે, બસ આથી આગળ નથી ચાલતું. ત્યારે અહીંયા એક બહુ સાદી ભાષામાં સુંદર વાત એ કરી છે કે ભલે એ બધું થાય એનો કઈ મને બહુ વાંધો નથી, પણ મુખ્ય વાત એ છે કે તું તારા દોષને જોવે છે, એનું અવલોકન કરે છે કે નથી થતું. આ પ્રયોગ પદ્ધતિનો પ્રારંભ છે. પ્રયોગોના પ્રકાર અનેક છે અને ઉપર ઉપરની ભૂમિકાના જે તે પ્રયોગના પ્રકાર છે એ તો તે ભૂમિકાના પ્રકરણનો વિષય છે. પણ પ્રારંભમાં કોઈ પણ મુમુક્ષુએ શરૂઆત ક્યાંથી કરવી, પ્રારંભ ક્યાંથી કરવો, પ્રયોગનો પ્રારંભ કેવી રીતે થાય, તો એ વિષય ઉપર અહીંયા પ્રકાશ પાડ્યો છે કે પોતાના દોષને અપક્ષપાતપણે જોવા, જોવા એકનું નહીં પણ અપક્ષપાતપણે જોવા. અપક્ષપાત એટલે શું એ પણ જરા વિચારીએ કે પક્ષપાત એટલે દોષનો બચાવ કરવો, એનું નામ પક્ષપાત છે. શું કરીએ, અમે તો હજી રહ્યા સંસારી સામાન્ય માણસો છીએ અને આજીવિકા ચલાવવા અનેક પ્રકારના કાર્યો કરવા પડે છે, સંસારમાં રહેવું છે, સંસારનો ભાવો છે, કુટુંબ પરિવારની જવાબદારી લઈને બેઠેલા છીએ, અનેક જાતની આદિ જાતિ ઉપાધિઓ પાછી નહીં ધારેલી પણ ઊભી થાય છે કે આવી પડે છે. આ બધા પ્રસંગોમાં દોષ તો થાય જ ને, રાગ દ્વેષ મોહ અનેક જાતના ચિત્ર વિચિત્ર પરિણામ તો થાય જ ને, થાય છે. શું કરીએ, લાચાર છીએ. એમ કરીને દોષનો પક્ષપાત કોઈ પણ પ્રકારે કરવા યોગ્ય નથી. દોષ તો નિંદાને યોગ્ય છે અને તે પણ પોતાના દોષ, બીજાના દોષની નિંદા કરવાનું આપણે કોઈ કારણ નથી, કોઈ પ્રયોજન નથી, કોઈ જરૂરત પણ નથી, કોઈ આવશ્યકતા નથી. દોષ માત્ર જો કે નિંદાને યોગ્ય છે તો પણ અહીંયા પોતાને આત્મશુદ્ધિનું પ્રકરણ છે, પોતાને આત્મશુદ્ધિનો વિષય ચાલે છે, કોઈની સામે જોવાનું કાંઈ પણ કારણ આપણને નથી, જરૂરિયાત પણ નથી. તેથી નિષ્પક્ષપણે જરા પણ બચાવ કર્યા વિના નાનામાં નાના દોષને વધારે મોટો ગણીને પણ જોવામાં માંગતો નથી, પણ મોટા દોષને તો જરા પણ નાનો ગણવો એ પક્ષપાત છે. ઓછો પક્ષપાત કરવો એમ નહીં પણ નિષ્પક્ષ રહેવું, અપક્ષ રહેવું, અપક્ષપાત પણ એને જોવા, એવી અહીંયા આજ્ઞા છે. તો એનો અર્થ એ છે, સામાન્ય રીતે નિંદર શું હોય છે, જીવ તો બીજાના દોષનું રક્ષણ કરે છે, પોતાનો ભાઈ હોય, દીકરો હોય, પત્ની હોય, પતિ હોય, જે કઈ મા બાપ હોય, અથવા પોતાનો મિત્ર હોય, અથવા પોતે પોતાના ગ્રુપમાં જેના ઉપર જેનું મમત્વ ને લાગણી હોય કે આ તો અમારા વાળા છે, તો એનો કઈ દોષ હોય તો એને ઓછો ગણાવે, અથવા એનું રક્ષણ કરે, અથવા એનો બચાવ કરે, અથવા મોટા દોષને નાનો દર્શાવે. આ બધા પક્ષપાતના લક્ષણ છે. અને સમ્યક દર્શન અથવા સંકિત અથવા સમ્યક દ્રષ્ટિપણો જેને કહેવામાં આવે છે, એ તો ગુણની દ્રષ્ટિ છે, સ્વભાવની દ્રષ્ટિ છે. આત્મ સ્વરૂપમાં રહેલા જે અનંત ગુણો એની જે દ્રષ્ટિ છે, એ ગુણ દ્રષ્ટિથી વિપરીત દોષ દ્રષ્ટિમાં દોષનો પક્ષપાત થાય છે. ગુણ દ્રષ્ટિમાં કદી દોષનો પક્ષપાત થતો નથી. આ સિદ્ધાંત છે. જે જીવ પોતાના દોષનો પણ પક્ષપાત ન કરે, તે બીજાના દોષનો તો કરે જ નહીં. ભલે ગમે તેટલું મહત્વ હોય તો પણ એમ કહે કે નહીં, એનો દોષ છે, એના દોષને બિલકુલ બચાવ કરવો ન જોઈએ. ભલે મારે ગમે તેટલી નિકટતા હોય, ગમે તેટલી લાગણી હોય, ગમે તેટલો સંબંધ હોય, તો પણ દોષનો પક્ષપાત હું મારા અહિત ખાતર કરતો નથી. મારું અહિત થઈ જાય તેટલા ખાતર પણ કરતો નથી. મારા હિતને ખાતર હું કોઈના દોષનો પક્ષપાત ન કરું, મારા ખુદના દોષનો પણ પક્ષપાત ન કરું. એ માર્ગ છે, આ ગુણ દ્રષ્ટિનો આ માર્ગ છે. ગુણ દ્રષ્ટિ જેને કેળવવી છે, પ્રાપ્ત કરવી છે, એ કદી દોષનો પક્ષપાત કરે નહીં. એ પ્રકારથી, એ દ્રષ્ટિકોણથી જે પોતાના દોષનું અવલોકન કરે છે, તેને શું મળે છે, તેને શું પ્રાપ્તિ થાય છે, કે તેના સ્વચ્છંદનો નાશ થાય છે. મોક્ષ માર્ગમાં જેટલા કોઈ પ્રતિબંધ કારણો છે, એ પ્રતિબંધક કારણોમાં સર્વથી મોટામાં મોટું કોઈ પણ કારણ હોય તો તે સ્વચ્છંદ નામનો મહાદોષ છે. આ વાતો કૃપાળુદેવના અનેક પત્રોમાં અને આત્મસિદ્ધિમાં પણ અનેક જગ્યાએ વારંવાર આવે છે, વારંવાર એનો નિર્દેશ કરે છે. સ્વચ્છંદનો વિષય પણ અનેક પ્રકારે વિચારવા યોગ્ય છે કે સ્વચ્છંદ શું ચીજ છે. જેમ કે જેને ઘણું વાંચવું હોય, ઘણું સાંભળ્યું હોય, અને એ રીતે જેનું માહિતી જ્ઞાન વિશાળ હોય, એને હું ઘણો સમજું છું એવા પ્રકારનો જે ભાવ છે, તે પણ સ્વચ્છંદના દોષ છે. સ્વચ્છંદનો આ જ્ઞાન પ્રધાન દોષ કહેવામાં આવે છે, કે જેને વાંચન શ્રવણ અને અનેક પ્રકારના અધ્યયનથી ઘણું જાણ્યું હોય, એને હું જાણું છું એવું અહમ પણ જાણવા સંબંધમાં જ્યારે થઈ જાય છે, ત્યારે ત્યાં સ્વચ્છંદ નામના દોષની ઉત્પત્તિ થાય છે. કે જે મોક્ષ માર્ગનો મોટામાં મોટો પ્રતિબંધ છે, મોક્ષ માર્ગમાં પ્રવેશ જ કરવા દેતો નથી. આજ વચનામૃત ગ્રંથમાં 416 નંબરનો એક પત્ર છે, એમાં જ્ઞાની પુરુષની ઓળખાણ નહીં થવાના કારણમાં એ વાત લીધી છે. ત્રણ કારણમાંના એક કારણમાં એ વાત લીધી છે. મારી પ્રતિમા પાનું છે 357, સત્રાંક 416, એમાં 19 પ્રકારની વાત લઈને એક મોટો પેરેગ્રાફ છે છેલ્લેથી બીજો. જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. પહેલો દોષ એક, કે તે તો હું જાણું છું અને સમજું છું, એવા પ્રકારનું જે માન રહ્યા કરે છે તે માન, બીજું કે પરિગ્રહ અને કુટુંબ પરિવાર આદિને વિશે જ્ઞાની પુરુષ કરતા પણ વિશેષ નરાગ, ત્રીજું લોકભાઈને લીધે, અપકર્તી ભાઈને લીધે, સંપ્રદાયના ભાઈને લીધે, અપમાનને લીધે, જ્ઞાની હોવા છતાં એનાથી વિમુખ રહેવું, ઉપેક્ષિત રહેવું, તે ત્રણમાં પણ પહેલા દોષમાં બાકીના બધા દોષ, પ્રછંદમાં બધા દોષ સમાઈ જાય છે એવું છેલ્લું વચન છે. એ ત્રણેય દોષનું ઉપાદાન કારણ એવો તો એ પ્રછંદ નામનો મહાદોષ છે અને તેનું નિમિત્ત કારણ અસત્સંગ છે. આ કરીને ઉપાદાન અને નિમિત્તની બહુ સુંદર વાત અહીંયા કરી છે. કહેવાનું આશય એ છે કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. આ સિદ્ધાંત મૂકી દીધો આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિમાં તો સિદ્ધાંતિક વિષય બહુ આવ્યો છે, ઉપદેશનો વિષય પણ એટલો જ છે, ઉપદેશ બોધનો એટલો જ સિદ્ધાંત બોધનો વિષય. ઘણી કડીઓની અંદર બહુ જ ઊંડું ગર્ભિત જ્ઞાન સિદ્ધાંતનું રહેલું છે એવો વિષયની અંદર વણી લીધેલો છે. તો અહીંયા એ સ્વચ્છંદ છે એ મોક્ષને રોકનારું કારણ છે, મોક્ષ માર્ગને રોકનારું કારણ છે એમ સમજીને એ વિષય ઉપર અધિક વિચાર કરવા જેવો છે. સૌથી વિશેષ વાત તો એ છે કે એવા મોટા દોષને ટાળવા માટે, એનો નાશ કરવા માટે એક પ્રયોગ આપી દીધો કે અપક્ષપાત પણે તારા દોષનું અવલોકન કર. તારો સ્વચ્છંદ થશે, મુમુક્ષુતા ઉત્પન્ન થશે. જો આટલું નહીં કરવામાં આવે તો જેટલું વાંચ્યું, જેટલું સાંભળ્યું, જેટલું વિચાર્યું એ બધું ખોટ જશે. આ મુખ્ય સ્વચ્છંદ નામનો દોષ અવશ્ય ટળવો જ જોઈએ. એ કર્યા વિના આ માર્ગની અંદર એક પગલું પણ આગળ વધવાનો અવકાશ નથી. અથવા જે કાંઈ ઉપદેશ બોધ છે એ ઉપદેશ બોધને પરિણમાવવા અર્થે, અંતરમાં ઉતારવા અર્થે જે અવરોધ છે આ સ્વચ્છંદમાં, તે અવરોધ એમને એમ રહે અને ઉપદેશ કેવી રીતે અંતરમાં ઉતરશે એ તો ખાલી વિચાર ને ધારણામાં રહી જશે, પર લક્ષિત એનો કોઈ ઉપયોગ નહીં થાય. એટલે આ વાત બહુ પ્રધાનતામાં લેવા જેવી છે અને એ વગર કોઈ કામ આગળ ચાલવાનું જ નથી એમ સમજવા યોગ્ય છે. જ્યારે જ્યારે આ માર્ગને રૂચિવાળા, આત્મશુદ્ધિનો વિકાસ કરવા વાળા, આત્મશુદ્ધિમાં પ્રવેશ કરવા વાળા જીવો સાથે મળે ત્યારે એને સત્સંગ કહેવામાં આવે છે. સત્સંગના બે ભેદ છે, એક તો જ્ઞાની પુરુષ અથવા સત્પુરુષના ચરણમાં નિવાસ પ્રાપ્ત થાય તો તે પરમ સત્સંગ છે, ઉત્કૃષ્ટ સત્સંગ છે. પણ વર્તમાન કાળમાં એ સ્થિતિ ઘણી દુર્લભ થઈ પડી છે, તેથી આ માર્ગમાં જેને પ્રવેશ કરવો છે એવા એક સરખી રૂચિ અને ભાવના વાળા જીવો એકત્રિત થઈને આ વિષય ઉપર વિચાર વિમર્શ કરે ત્યારે એ વાચિકનો મુખ્ય વિષય આ હોવો જોઈએ કે મારા પરિણામમાં આટલા આટલા દોષ થાય છે, દોષનું નિવેદન કરવું. એ નિવેદન કરવાની હિંમત માગી લે છે અને નિવેદન કરવાની સરળતા પણ માગી લે છે. ઘણી સરળતા હોય ત્યારે દોષનું નિવેદન થઈ શકે છે, કેમ કે આમાં આબરૂ અને ઇજ્જતનો પહેલો સવાલ છે. બધું ખોવાની તૈયારી હોય છે, પૈસા જાય તો પણ વાંધો નહીં, પૈસા ચૂકવીને પણ જો આબરૂ રહેતી હોય તો પૈસા ચૂકવવામાં પણ વાંધો નહીં. સૌથી વધારે પ્રધાન તો પ્રધાનતા પૈસા નથી, જોકે આજકાલ ગણતરી જુદી છે. હું તો પ્રમાણિક માણસોની વાત કરું છું, સજ્જન માણસોની વાત કરું છું. તેના સિદ્ધાંતો વિપરીત છે, એની ચર્ચા કરવાનો આપણને સમય પણ નથી, અને આપણી એ શક્તિ બહારની વાત છે. પણ સામાન્ય રીતે સૌથી પ્રધાનતા મોક્ષની અથવા મનુષ્યની પર્યાયમાં માન ઇજ્જતની છે, અને એમાં દોષનું નિવેદન કરવું એ તો ઘણી સરળતા હોય તો થઈ શકે. આપણે મોક્ષો એકત્રિત અવશ્ય થઈએ છીએ, પણ કાંઈ ને કાંઈ વાંચીને, કાંઈ ને કાંઈ પદાદી ભક્તિ કરીને એ કરીને છૂટા પડીએ છીએ. એને સત્સંગ ખરેખર કહેવો કે કેમ એ જરા વિચારવા જેવી વિષય છે. જ્યાં સુધી કૃપાળુદેવના વચનામૃતનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એ વિષય ફરી ફરીને વિચારમાં આવે છે, સ્પષ્ટ થાય છે કે સત્સંગનો પ્રકાર તો ખરેખર એ હોવો જોઈએ કે જેથી સ્વચ્છંદનો નાશ થાય, અને સ્વચ્છંદનો નાશ તો ત્યારે થાય કે પોતાના દોષનું નિષ્પક્ષપણે અવલોકન થાય. દોષનું નિવેદન તો તે કરે કે જે અવલોકન કરતો હોય તે કરે, અને અવલોકન કરે અને સરળતાપૂર્વક એનું નિવેદન કરે ત્યારે જ એ દોષથી હળવો થઈ શકે. હળવો થાય એટલે કે એ દોષમાં જે દોષના પરિણામોમાં રસ છે એ રસ તૂટવાની જરૂર છે. મૂળ આમેર નારાયણ શાહ જયપુર ગામમાં થયા 200-250 વર્ષ પહેલાના એમના ગ્રંથો છે, સ્વામીભાવ ઉપરના બહુ સુંદર ગ્રંથો છે. એમાં એક પણ બહુ પ્રકાશ નામ વર્ણન છે, એમાં આત્મા નામ બહુ પ્રથમ કરે છે. આત્માનું કલ્યાણ થવાને બદલે અકલ્યાણ થાય એવી પરિસ્થિતિ ઉભી થઈ જાય છે. એટલે અહિયાં આ વિષય ઉપર જરા વધારે લક્ષ દેવા જેવું છે કે જો મોક્ષતા ઉત્પન્ન કરવી હોય તો ઓછામાં ઓછું પોતાના દોષનું નિષ્પક્ષપણે અવલોકન થાય તો દોષિત પરિણામોનો રસ ફીકવો પડશે, અને જ્ઞાન કંઈક વિવેક કરવાની ભૂમિકામાં સક્ષમ થશે, ક્ષમતાવાળું થશે તેવી પરિસ્થિતિ આવશે. હવે એમ કહે છે કે એવું જ્યાં કઈ પણ એ દિશામાં સ્વચ્છંદ થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, એટલે સ્વચ્છંદ દબાયો છે, સ્વચ્છંદ જેને ઘટ્યો છે એની વાત કરે છે. જેને પોતાના દોષ જોવા અને અપક્ષપાતપણે દોષ જોવા એ પ્રક્રિયા જેને શરૂ થઈ નથી એને તો આગળની વાત લાગુ પડતી નથી. એમ કેવું છે, શું કેવું છે? ત્રણ વાત કરવી છે કે આ ત્રણ કારણો એવા છે કે મોક્ષની ભૂમિકામાં આ ત્રણ કારણોથી પોતાની યોગ્યતા રોકાઈ જાય છે, અને જીભ સ્વાનુભવ સુધી આગળ વધી શકતો નથી અથવા ધર્મ પ્રાપ્તિમાં આગળ વધી શકતો નથી, એની યોગ્યતા રોકાઈ જાય છે. એ ત્રણ કારણોની વાત તો પછી છે કે જ્યારે સ્વચ્છંદ રોકાય ત્યાર પછીની વાત છે, એ પહેલા સીધી વાત નથી. કેમ કે એમાં એક વાત આવે છે જ્ઞાન પ્રધાનતાની, પદાર્થ નિર્ણયની. દ્રવ્યાનુયોગના જે શાસ્ત્રો ઉપલબ્ધ છે એ શાસ્ત્રોમાં જળ અને ચૈતન્ય પદાર્થનું વૈજ્ઞાનિક વિવરણ છે, વર્ણન છે. એના ગુણધર્મો શું, એના દ્રવ્યગુણ પર્યાયો શું, એના ઉત્પાદ વેગ શું, એના ગુણગુણીના ભેદો શું છે, તે વગેરે અનેક વિસ્તારવાળી વાતો છે. અને એ વાંચીને પદાર્થ સંબંધીનો નિર્ણય થયો હોવાનું કોઈ સમજે છે, માને છે, વિચારે છે, પણ બિલકુલ પદાર્થ નિર્ણયની ભૂમિકા વિના પદાર્થનો નિર્ણય થાય એ વસ્તુ સ્થિતિ જ નથી. આમ તો એમ કહેવાનું છે, મુખ્ય વાતો કૃપાળુદેવને એ કર્યું. પુસ્તકો વાંચી જાય અને બુદ્ધિ વિશેષને લઈને જે એનો સબ્જેક્ટ હોય ગ્રંથનો એ પકડી શકે, સમજી શકે, બુદ્ધિની પહોંચ હોય, એટલે પદાર્થનો નિર્ણય નથી થતો. પદાર્થનો નિર્ણય બીજી રીતે થાય છે, અને એ બીજી રીતે નિર્ણય થવા પહેલા એ નિર્ણય થવાની યોગ્યતા અને મુમુક્ષુતામાં સ્વચ્છંદની હાનિ થવી અવશ્ય ઘટે છે, એમ અહીંયા પ્રતિપાદન આવે છે. આ પત્રનું એક પ્રતિપાદન એક પ્રકારનું છે કે કોઈ શાસ્ત્રો વાંચીને પદાર્થનો નિર્ણય થાય છે એ વસ્તુની સ્થિતિ જ નથી, એ વાત જ ખોટી છે, પદ્ધતિ જ ખોટી છે કે એ રીતે કોઈ પદાર્થનો નિર્ણય થાય. નહીંતર આપણે જેમ એક મિનિટમાં એ વાત કરી શકીએ એવું છે કે જીવ નામનો જે પદાર્થ છે જે આ દેહની અંદર સંયોગમાં રહેલો છે એ જીવ પદાર્થને અનંત ગુણો છે, જ્ઞાનાદિ શક્તિઓ છે, જ્ઞાન આનંદ આદિ સચ્ચિદાનંદ જેને કહેવામાં આવે છે. સંસારમાં એની અશુદ્ધ અવસ્થા છે, મોક્ષ માર્ગમાં શુદ્ધ અશુદ્ધ અવસ્થા છે, અરિયંત સિદ્ધ પદમાં કેવળ શુદ્ધ અવસ્થા છે. આમ દ્રવ્ય ગુણ અને પર્યાયથી જીવનું વર્ણન તો એક મિનિટમાં બે મિનિટમાં પૂરું કરી શકાય, એથી કઈ જીવ પદાર્થનો નિર્ણય થાય છે એમ નથી. અહીંયા જીવ પદાર્થનો નિર્ણય તો પોતાનો નિર્ણય, પોતે જીવ છે એનો નિર્ણય કરવાનો છે, અને એ નિર્ણય કરવા માટે એ નિર્ણય કરનાર જ્ઞાનની પૂર્વ ભૂમિકા શું હોય કે તત્પશ્ચાત આ નિર્ણય થાય છે એ સંબંધીનું આ પત્રની અંદર બહુ સારું નિરૂપણ છે, બહુ સુંદર નિરૂપણ છે. એક એક વાત પદ્ધતિસરની છે, કહેવાનો આશય એ છે કે એક વાત પદ્ધતિસર છે, બિલકુલ વ્યવસ્થિત વાત છે, વૈજ્ઞાનિક વાત છે. જ્યાં સુધી એ પદ્ધતિથી આગળ વધવાનો પોતાનો ભાવ ન હોય, સમજણ ન હોય, અભિપ્રાય ન હોય, તો ગમે તેમ ભાંગડે આગળ વધવાની ઈચ્છા રાખે જીવ, અને ગમે તેમ ચાલે તો એથી કાંઈ આગળ વધી શકાતું નથી. એટલે એમ કહે છે કે જેને સ્વચ્છંદ થોડી અથવા ઘણી હાનિ પામી છે, જેનો સ્વચ્છંદ તીવ્રમાંથી મંદ થયો છે એમ કહે છે, નાશ થાય તો બહુ સારી વાત છે, પણ જેનો સ્વચ્છંદ કાંઈક દબાણો છે, એટલે જે પોતાના દોષ જે કોઈ પ્રમાણમાં જોવે છે, અવલોકન કરે છે, નિષ્પક્ષપણે અવલોકન કરે છે, અને એ દોષ ટાળવાનો જેનો અભિગમ છે, એ દોષ ટળે એવો જેનો અભિપ્રાય અને દ્રષ્ટિકોણ છે, અને એ રીતે દોષને જે જોવે છે એ દ્રષ્ટિકોણથી જોવે છે, ત્યાં જેટલો સ્વચ્છંદ હાનિ પામે છે તેટલી બોધવી યોગ્ય ભૂમિકા થાય છે. શું કહે છે? બોધ એટલે સ્વરૂપનો બોધ, આત્મ સ્વરૂપનો બોધ. જેવું પોતાનું મૂળ સ્વરૂપ છે એનો બોધ દર્શન નો વ્યતીત થતા ઉત્પન્ન થાય છે. અપૂર્વ અવસરમાં એ ગયું, દર્શન નો વ્યતીત થઈ ઉપજો બોધ. જે દર્શન નો નાશ થાય, વ્યતીત થાય ત્યારે બોધ ઉપજે છે, એ આત્મ સ્વરૂપનો બોધ કહો, એને આત્મજ્ઞાન કહો, સમ્યક જ્ઞાન કહો, એને સમ્યક દર્શનનો અવિનાભાવી જ્ઞાન કહો, અથવા એને મોક્ષ માર્ગનો મોક્ષ પ્રાપ્તિનું જ્ઞાન કહો, એ બધું એક છે. એ જ્ઞાનને નું બીજ, એવા આત્મજ્ઞાનનું બીજ જ્યાં વાવી શકાય એવી ભૂમિકા, ભૂમિકા એટલે આપણે ખેતરની અંદર પણ ભૂમિને ખેડીને વાવવામાં આવે છે ને, ખેડે છે, એમાં ખાતર નાખે છે, એને બીજ વાવીને પાણી પાડે છે. આટલી યોગ્ય વ્યવસ્થા હોય તો એમાંથી અંકુર ફૂટે અને એનું ફળ લઈ શકાય, પણ ખારી જમીનમાં એમને બીજ ઉડાડી દેવામાં આવે તો લાખો મણ ઉડાડી દે તો લાખો મણ પણ બળીને નાશ થઈ જાય, એનો કાંઈ ફળ મળે. તો અહીંયા મુદ્દાની વાત એ છે, પ્રયોજનની વાત એ છે કે સ્વચ્છંદ જેટલો દબાયેલો છે તેટલી બોધ બીજી યોગ્ય ભૂમિકા. અવલોકન પૂર્વક એને બોધ બીજ ની યોગ્ય ભૂમિકા જ નથી. ગમે તેટલા શાસ્ત્રો વાંચે, સાંભળે ને વિચારે, પણ એની ભૂમિકા નથી. ક્યાંથી આ બીજ પડશે અને એ બીજ ક્યાંથી ઉગશે, બની શકે એવું નથી. વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે એમાં આડું અવળું કઈ કરવા જાય તો પણ ચાલે એવું નથી કે બીજી રીતે દોડીને પહોંચી જાય કોઈ, એવું નથી. વ્યવસ્થિત રીતે વાત છે. દોષ ટાળવાનો માર્ગ છે, નિર્દોષ થવાનો માર્ગ છે. અને જેને પોતાના દોષ જોવા જેટલી પણ ફુરસદ નથી એને એ દોષ કરવાનો કોઈ અવસર નથી, કોઈ પ્રસંગ નથી, કોઈ અવકાશ નથી. એટલું તો વિષ દોહામાં એ વાત લીધી. બીઠા નહીં નિર્દોષ તો કરીએ કોણ ઉપાય? કેવી રીતે કરશો? તમારા દોષ જ તમે જોતા નથી. પોતાના દોષ પોતે જોતો નથી તો પોતે કરે કેવી રીતે? પ્રશ્ન જ નથી. એવો કોઈ માર્ગ નથી. કોઈ ક્રિયા માર્ગ એવો નથી, કોઈ જ્ઞાન માર્ગ એવો નથી, કોઈ ભક્તિ માર્ગ એવો નથી, કોઈ તપ માર્ગ એવો નથી. કોઈ એવો માર્ગ જ નથી કે જે દોષ ન જોવે ને એ દોષ એમને મેં માર્ગમાં આગળ વધી જાય, એવો કોઈ માર્ગ જ નથી. નામ ભલે કોઈ ગમે તે પાડે, પણ આ જે વાત કરી છે એકદમ પ્રયોજનની મુદ્દાની વાત કરી છે. દોષ કાયા ને આપણું પ્રભાવ કોઈ નથી. આત્મામાં અલગ અનંત ગુણ ભરેલા છે, તો પણ એ ગુણ પ્રગટ થાય તો એનો અનુભવ અને ઉપયોગ છે. નહીતર દાટેલી સંપત્તિ ઘરમાં હોય તો પણ ભીખ માંગવા જવું પડે એના જેવી પરિસ્થિતિ છે જીવની. એટલે કે અનંત ગુણ ને અનંત સુખનું નિદાન હોવા છતાં દુખી 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 થઈને સંસારમાં સુખ લેવા માટે ચારે કોર ભટકે ભટકે, ક્યાંય સુખ મળતું નથી. કેમ કે ક્યાંય જીવ ભટકે છે ત્યાં ક્યાંય સુખ નથી. સુખ નામના ગુણની ઉત્પત્તિથી સુખનો અનુભવ. આનંદ ગુણમાં એક સુખ નામની શક્તિ છે, એ શક્તિ પ્રગટ થવાથી સુખનો સુખાનુભવ થાય છે. એ સિવાય કોઈ રીતે જીવને સુખ થાય એ વસ્તુની સ્થિતિ નથી, વસ્તુના વિજ્ઞાનમાં નથી એ વાત. તો કે છે એને રોકનાર કોણ છે? સવારે એ વિશે ચાલ્યો હતો કે જ્યાં દોષ છે ત્યાં દુઃખ અનિવાર્ય છે, જ્યાં નિર્દોષતા અને પવિત્રતા છે ત્યાં સહજ માત્રમાં સુખની ઉત્પત્તિ થાય છે. અવિનાભાવીપણે સુખ હોય જ, ઉત્પન્ન થાય જ, એને બીજી કોઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી. સુખ માટે નિર્દોષ થાય આપોઆપ સુખની ઉત્પત્તિ છે અને એની પાયાની વાત આ પત્રમાં નાખી છે. એટલે એમ કહ્યું અહીંયા કે એ બીજ બોધ બીજ યોગ્ય જે ભૂમિકા છે એ ભૂમિકામાં આવ્યા પછી પણ, એટલે કે સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે, પ્રાય એટલે સારા પ્રમાણમાં દબાયો છે, બહુ ઓછો દબાયો છે એની વાત નથી કરતા, પણ પ્રાય એટલે ઠીક પ્રમાણમાં દબાયો છે, તો પણ ત્યાંથી આગળ જતા માર્ગ પ્રાપ્તિને રોકનાર ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. હા, જાણવું જે છે અનુભવ જ્ઞાનથી જાણવું છે. માર્ગે જે રીતે જે અનુભવથી પોતે પસાર થયા છે એ માર્ગને એ અનુભવને કહે છે એનું નામ જ્ઞાન છે. શાસ્ત્ર વાંચીને ખબર છે જાણ્યું છે એમ નથી, તે સંબંધીનું અમને જ્ઞાન થઈ ગયું છે. પણ એ માર્ગે ચાલીને જેને અનુભવ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ વિષયનું નિરૂપણ આવે છે. આ જે વાતો છે અમે તો ઘણા શાસ્ત્રોનો અધ્યયન કર્યા પછી પણ જ્યારે આ બધી વાતો વિચારીએ છીએ, આ બધી વાતો વાંચીએ છીએ, ત્યારે એમ લાગે છે કે શાસ્ત્રમાં ગોતવા જાવ તો પણ આવી વાતો મળતી નથી. એવી વાતો કરે છે પોતાના સ્વાનુભવ. શાસ્ત્રો રચના એ કોઈ જુદા કાળમાં રચાયા છે કે જે કાળમાં આટલા તીવ્ર દોષવાળા જીવોની બાહુલ્યતા નહોતી, પ્રમાણ નહોતું. તેથી આચાર્યોએ જે શાસ્ત્રો રચ્યા એ સૂત્રમાં સિદ્ધાંતો ગોઠવી દીધા. કોઈ આચાર્યોએ મુનિઓએ એને ટીકા કરી તો પણ એ સંસ્કૃત માધ્યમની અંદર જે વાતો છે એમાં આટલી બધી વાત ખોલવાની આવશ્યકતા નહીં પડી હોય એટલે આટલી બધી વાત ખોલેલી જોવામાં આવતી નથી જેટલી આ ગ્રંથમાં ખોલેલી જોવા મળે છે. અથવા તો આપણી જે વર્તમાન પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુરૂપ ઘણી વાતો આવે છે કે જે શાસ્ત્રમાં ગોતવા જઈએ તો પણ મળે નહીં એવી પરિસ્થિતિ છે. એટલા માટે આ વચનામૃતની ઉપયોગીતા મુમુક્ષુ જીવ માટે ઘણી ઘણી છે એવું લાગે છે. ઘણા શાસ્ત્રોનો અધ્યયન કર્યા પછી પણ એ વાત સ્વીકારવી પડે એવી આ વાત છે કે આવી ઘણી અનુભવગમ્ય વાતો અનુભવપૂર્ણ વાતો એમણે પત્રોની અંદર પ્રકાશિત કરી છે. પોતે કોઈ શાસ્ત્રની રચના નથી કરી. જ્ઞાનીઓ પણ શાસ્ત્રો રચે છે, મુનિઓ પણ શાસ્ત્રો રચે છે, આચાર્યો પણ શાસ્ત્રો રચે છે, તો પણ એમણે કોઈ શાસ્ત્રની રચના નથી કરી. પત્રોની અંદર આવી ગંભીર અને જેનું મૂલ્ય આપવું મુશ્કેલ થઈ પડે એવી અમૂલ્ય વાતો ખાલી પત્રોની અંદર આવી ગઈ છે અને એ બધું આપણું સૌભાગ્ય છે કે એ વિધિ માનતા રહી ગઈ છે, એની હયાતી છે આજે. નહીંતર કાગળ નાશ પામતા શું પાર લાગે? એક વ્યક્તિને લખેલો કાગળ સચવાય ન સચવાય કુદરતી તો સારું થયું છે કે અંબાલાલભાઈ આ વિષયની અંદર જાગૃત થઈ ગયા હતા અને કૃપાળુદેવની આજ્ઞા લઈને આ બધો સંચય એમની હયાતીમાં ચાલુ થઈ ગયો. એટલું જ નહીં પણ જ્યારે એમને ખબર પડી કે ઘણા મુમુક્ષુઓનો પરિચય છે કૃપાળુદેવને અને ઘણા મુમુક્ષુઓ પર કાગળો લખાય છે, પત્રો લખાય છે, ત્યારે કેન્દ્ર સ્થાનમાં ભારતમાં એમને દરેક પત્રો મોકલવામાં આવતા એને પછી કૃપાળુદેવની આજ્ઞા લઈને કેટલાક પત્રો જેને વાંચવા યોગ્ય હોય એને નકલ કરીને વાંચવા પણ આવતા હતા. એ પ્રવૃત્તિ જેને પ્રચારની તત્વ પ્રચારની પ્રવૃત્તિ કહીએ એ પ્રવૃત્તિ અંબાલાલભાઈના હાથમાં હતી. એટલે ઘણા પત્રોની સુરક્ષિતતા જે અત્યારે છે અને આપણે એનો લાભ લઈ શકાય છે એનું કારણ ત્યારે જ કેટલીક કુદરતી વ્યવસ્થા થઈ ગઈ જેમાં કાંઈક અંશે આપણું પુણ્ય કામ કરી ગયું એમ કહેવું જોઈએ કે આપણને અત્યારે આ ચીજ મળે છે. નહીં તો કાગળ કોઈ વ્યક્તિને લખેલું આપણે જ કેટલો સાચવીએ છીએ આપણે ત્યાં આવેલો કાગળ કે ઠીક છે ધાર્મિક પત્રો તો કોઈ કોઈને લખે ઠીક છે આવે ને જાય તો વર્ષો સુધી સચવાય અને ગ્રંથારૂઢ થાય ત્યાં સુધી એ વસ્તુ મળે એ કોઈ કુદરતી વ્યવસ્થા થઈ શકે. મુમુક્ષુતાની પ્રાપ્તિ થાય સ્વચ્છંદ દબાય તો પણ એ માર્ગમાં પ્રવેશ કરે એ પહેલા પ્રતિબંધક ત્રણ પ્રકારના કારણ છે અને એ કારણ છે એમ અમે બરાબર અનુભવથી જાણ્યું છે. તે ત્રણ કારણો આ પ્રકારે છે કે આ લોકની અલ્પ પણ સુખે ઈચ્છા જરા અઘરી વાત છે. ઘણી ગરમી હોય, થોડીક ઠંડી હવા આવે ત્યાં સારું લાગે છે. ભોજનમાં પણ ભાવતી આઈટમ એકાદી બની ગઈ હોય તો પણ તરત જ જેમાં પહેલા એ પ્રકારની વૃત્તિ સારું છે આ સારું છે આ ભાવે છે આ સારું છે એ સિવાય તીવ્ર પ્રકારના દોષ થતા હોય સુખને કારણે એ તો બીજી વાત છે. અહીંયા જરા આકરી શરત છે કે આ લોકના સમસ્ત પદાર્થોમાંથી કોઈ પણ પદાર્થને વિશે અલ્પ પણ સુખની ઈચ્છા એ કેવી રીતે બને? વિતરાગ થયા પહેલા વાત તો મુમુક્ષુની ભૂમિકાની લેવી છે. વિચારવા યોગ્ય જે વાત છે તે એટલી છે કે મુનિરાજ હોય કોઈ વિતરાગી ભાવલિંગી કે એવી કોઈ ઊંચી ભૂમિકામાં વાત હોય તો અલ્પ પણ ઈચ્છા ન થાય. પણ જ્ઞાન દશામાં જ્ઞાને પણ ગ્રસ્ત હોય છે ત્યારે મુમુક્ષ તો એથી નીચી ભૂમિકામાં છે, એને પણ અલ્પ પણ સુખેચ્છા જો માર્ગ પ્રાપ્તિમાં રોકનારું એક કારણ હોય, અનેક માટે એક કારણ હોય, તો આ વાત તો ઘણી આકર્ષક વાળે લાગે છે એવું બને છે. કેમ કે એમનું વર્ણન કરતા એમ કહે છે કે સાતામાં પણ સુખ ન લાગવું જોઈએ, સાતાનો ઉદય વર્તતો હોય ને એમાં સુખ લાગે તો પણ એ માર્ગની પ્રાપ્તિને રોકનારું કારણ છે. આ કારણો પર જરા ઊંડેથી વિચાર કરવા જેવો વિષય છે કે પદાર્થમાં જે પદાર્થમાં સુખેચ્છા ઉત્પન્ન થાય છે એ સુખેચ્છા માત્ર સુખેચ્છા નથી, પણ એ પદાર્થમાં સુખની કલ્પના પૂર્વકની સુખની ઈચ્છા છે. જરા વ્યવસ્થિત રીતે એને વિચારીએ તો એમ વાત છે કે કોઈ પણ પદાર્થમાં સુખ લાગે છે, જેમ કે કોઈને મીઠાઈ ભાવે છે, દ્રષ્ટાંત લઈએ તો એ મીઠાઈમાં ખાતા એને સુખ ઉપજ્યું, સુખ લાગ્યું, સુખનો અનુભવ થયો, ત્યારે ત્યાં એટલી જ વાત નથી બની, એ તો ઉપર છેલ્લી વાત. અંદરની વાત એવી છે કે પહેલા એ સુખનું કારણ છે એવો અભિપ્રાય છે અને એ અભિપ્રાય પૂર્વક ઉદય આવ્યો છે ત્યારે સુખનો રસ તીવ્ર થઈને એમાં સુખાનુભવ અનુભવ કરવામાં આવે છે. આટલી વાત લાંબી છે. તો અલ્પ પણ સુખેચ્છા મુમુક્ષુની ભૂમિકામાં ક્યારે ન રહે, ઉપરની ભૂમિકાની વાત જુદી છે, વિતરાગતા પ્રાપ્ત થાય ત્યારે, પણ હજી વિતરાગતા પ્રાપ્ત કરવી બાકી છે એવી ભૂમિકામાં અલ્પ પણ સુખેચ્છા ક્યારે ન રહે, કે એ પદાર્થનો વિજ્ઞાન એ છે કે એમાં સુખ નામનો ગુણ નથી, સુખ નામને પર્યાય નથી એવું બરાબર તપાસવામાં આવ્યું હોય ત્યારે, વિચારવામાં આવ્યું હોય એટલું પર્યાપ્ત નથી. વિચારીએ તો છીએ કે કોઈ જળ પદાર્થમાં સુખ ન હોઈ શકે, જળ તો બધા અજીવ છે, જળમાં સુખ નહીં દુઃખ નહીં, જળને સુખ દુઃખની લાગણી નહીં, એ બધું સમજાય છે, પણ એમ નહીં, એને તપાસે, તપાસીને નક્કી કરે કે આમાં સુખ છે નહીં અને સુખનો અનુભવ છે એ છેતરામણ નથી તો બીજું શું છે. કોઈ લૌકિકમાં પ્રસંગમાં છેતરી જાય, સાચી નોટ ને બદલે ખોટી નોટ આપી જાય તો એમ કે કરે આપણી બનાવટ ફૂલ કરી જાય તો બરાબર નહીં, આપણે એની અંદર જાગૃતિ અને સમય સૂચકતા ઓછી છે અથવા બુદ્ધિની અલ્પતા તો કોઈ સ્વીકારતો નથી, પણ ખરેખર તો બુદ્ધિની અલ્પતા સાબિત થાય. તો અહીંયા તો એમ કહે છે કે પ્રતિ ક્ષણે જીવ છેતરાય છે, જ્યાં સુખનું નામ નિશાન નથી, સુખની ગંધ પણ નથી, કેવળ જળ રજકણની કોઈ પણ આકારે કોઈ પણ સ્વરૂપે પર્યાય હોય છે, આ જીવ એની અંદર વ્યામોથી સુખની ઉત્પત્તિ, સુખની ઈચ્છા, સુખની કલ્પના કરી લે છે. એ કલ્પના છે તે વાસ્તવિકતાથી દૂર છે, કેમ કે ત્યાં વાસ્તવિકપણે સુખ નથી અને એ કલ્પના જ દુઃખનું કારણ છે, બીજું કોઈ દુઃખનું જીવને કારણ નથી. દોષનું કારણ પણ કલ્પના છે અને દુઃખનું કારણ પણ તે કલ્પના છે. એટલે પદાર્થ નિર્ણયમાં, પરપદાર્થના નિર્ણયમાં આ વિષય સમાય છે અને સ્વપદાર્થના નિર્ણયમાં અનંત સુખમય, અનંત જ્ઞાનમય આ પદાર્થ છે એમ સમાય છે. એમ પદાર્થ નિર્ણયના બે વિભાગ છે, સ્વ અને પર બેના બે પદાર્થો હોવાથી, જળ અને ચૈતન્ય એવા બે પદાર્થો હોવાથી એના નિર્ણયમાં સુખની કલ્પના અને પદાર્થનું વાસ્તવિક જ્ઞાન આ બે વચ્ચે જે અંતર છે એ અંતર તૂટી જાય છે. વાસ્તવિક જ્ઞાનમાં સુખની કલ્પના થતી નથી, સુખની કલ્પના થાય છે ત્યારે પદાર્થનું વાસ્તવિક જ્ઞાન રહેતું નથી, કલ્પિત થઈ જાય છે. એટલે એ તપાસીને નક્કી કરવું પડે છે, વિચારીને નક્કી કરીને વિસ્મૃત થાય છે, ઉદય આવે છે ત્યારે દીન કલ્પના કરી બેસે છે, પરંતુ તપાસે છે તો તપાસણીનું જે જ્ઞાન છે એ પ્રેક્ટિકલ જ્ઞાન હોવાથી ભૂલાતું નથી. જે માણસ કોઈ તરતા શીખે છે, સાયકલ શીખે છે તો ભૂલતો નથી, કેમ કે એનું પ્રેક્ટિકલ જ્ઞાન થઈ ગયું. એમ અહીંયા પણ જે યાદ રાખેલું જ્ઞાન છે, વિચારેલું જ્ઞાન છે, સ્મૃતિમાં રહેલું જ્ઞાન છે એ વિસ્મૃત થવાનું યોગ્ય છે, પણ જે અનુભવમાં ઉતરીને તપાસેલું જ્ઞાન છે એ જ્ઞાન ભૂલાતું નથી, એ જ્ઞાન ભૂંસાતું નથી, એ જ્ઞાનના મૂળ બહુ ઊંડા છે અને એ જ્ઞાન સાર્થક થાય છે. એટલે આ લોકના કોઈ પણ પદાર્થમાં સુખનો બિલકુલ કોઈ અંશે કાર્ય કારણનો સંબંધ નથી એ વાત તપાસીને નક્કી થવી જોઈએ. ત્યાં સુધી નક્કી કરેલું એ નહીં નક્કી કરેલા બરાબર છે અને એનું કોઈ સાર્થક પણ નથી. એ રીતે વિચારતા પહેલું જે કારણ છે એ ઉદય સંબંધિત લીધું છે. ત્રણ કારણોમાં પહેલું જે કારણ લીધું છે એ જીવને સુખ દુઃખના સંયોગોનો જે ઉદય છે એ ઉદય સંબંધીનો વાત લીધી છે અને એ અનેક પ્રકારે વિચારવા યોગ્ય છે. કેમ કે એક એક પ્રસંગે કાં તો સુખ અને કાં તો દુઃખ, કાં તો ઈષ્ટ કાં તો અનિષ્ટ એવી કલ્પના થાય છે. કોઈ પણ પદાર્થને વિશે ઈષ્ટ અનિષ્ટની જે કલ્પના થાય છે એમાં મોટો પ્રભાવ દર્શન મોહનો છે અને એ દર્શન મોહ જ્યાં સુધી એનો અનુભવ અથવા એનો રસ મંદ થતો નથી, એની શક્તિ જ્યાં સુધી તૂટતી નથી ત્યાં સુધી એ દર્શન મોહ જ્ઞાનની અંદર મતિની અંદર વિભ્રમ અથવા વ્યામોહ ઉત્પન્ન કરે છે અને એને લઈને કલ્પના એ ચડે સીધી કે આ મને ઠીક લાગે છે, આ મને અઠીક લાગે છે. ઠીક અઠીક ભય નિર્ભય એ બધા પ્રકારો એની અંદર ઘણા છે અને એ વિષય સત્સંગમાં વિસ્તારથી પરસ્પરના અનુભવથી વિચારો એ પરસ્પરના અનુભવને વ્યક્ત કરીને વિચારણામાં લેવા જેવો વિષય છે કે જેને લઈને પદાર્થ સંબંધીનો એક કલ્પનાનો પ્રકાર છે એ ઊભો ન થાય અને મોક્ષ માર્ગમાં જવાની યોગ્યતાની પ્રાપ્તિ થાય. નહીતર ત્યાં સુધી યોગ્યતા રોકાયેલી રહે છે. કેમ કે એ પોતે છેલ્લી પંક્તિમાં એ વાત કરશે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે, મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાની યોગ્યતા જ રોકાઈ જાય છે. આ વિષય જરા વિશેષ કરીને વિચારવા યોગ્ય છે. વિશેષ લેશું આવતીકાલે.